अधर्म सर्गोत खननस्य कर्ता धर्मान्वयस्य अधिक पुष्टिकर्ता सप्रियता में खिल पाप हरता हरे स्वभक्ते सह दुखर्ता। बोलो स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज ने श्री घनश्याम महाराज ने श्री राधा रमण देवनी। કાલે કયું વચન વાંચ્યું હતું આપણે? નવમાં શું આવ્યું હતું કોને ખબર છે? નવમાં કયો કમણી સાહેબ? પાડાખારનું. એ હા, એ ખરું. દસમું યાદ રાખ્યા જેવું હતું કમણ સાહેબ. દસમું કયો પ્રભુદાસભાઈ? કસર તો બરાબર કયો? મારા તપે કરીને રાજી થાય છે. એ તમે ભૂલી ગયા ને બધા? કોઈ ઉશાંગળી ન કરી. જલસો કરવાનો આવે તો કરે તરત બોલો. તપે કરીને ભગવાનને રાજી કરવા અને ભગવાનને કરતા હરતા સમય એટલામાં જ જીવનો મોક્ષ તો થઈ જાય, પણ તપે કરીને મારા જેવા પ્રસન્ન થાય એવા અન્ય સાધનથી થતા નથી. એવું બધું આવ્યું હતું થોડું થોડું, નહોતું આવ્યું. આજ કેટલામાં આવ્યા? 11મા. સંવત 1877ના કારતક સુધી એકાદશીને દિવસ ટપુ ગયા. 11 છે ગયો. શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની અવસરીએ રાત્રિને સમી બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી, મસ્તક ઉપર ધોળી પાગ બાંધી હતી, પીળા અને રાતા અને ગુલદાવદીના પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળા પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદને આગળ બે કોરે બે વાળંદ મશાલ લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કયો દિવસ છે એકાદશી? કઈ એકાદશી છે? કારતક સુધી. બીજું શું કે એને? પ્રબોધની. એનું મોટું નામ શું છે? દેવ દિવાળી. પછી મહારાજને સચ્ચિદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? જેવું અંગ એવો પ્રશ્ન છે ને. સચ્ચિદાનંદ સ્વામી અંગ કેનું હતું? પ્રીતિનું, પ્રેમનું. પ્રીતિનું શું લક્ષણ છે? પછી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેની વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. આમ ગણો તો આખું વચનામૃત સચ્ચિદાનંદ સ્વામી ઉપર જ ડેવલપ થયેલું વચનામૃત છે. કેવું છે? સચ્ચિદાનંદ સ્વામી પર પ્રશ્ન સચ્ચિદાનંદ સ્વામીનો છે, મહારાજ પ્રીતિનું શું લક્ષણ, અને મહારાજ એના ઉપર જ આખી વાત કરી છે. કે રખે ને સચ્ચિદાનંદ સ્વામી અતિ પ્રીતિ છે મહારાજમાં. એટલી બધી મહારાજમાં પ્રીતિ હતી કે મારાનો વિરહ થાય ત્યારે રૂવાડે રૂવાડે લોહીના ટચે આવી જાય, ખેદ પામી જાય. પણ પ્રીતિની સાથે સમજણ દ્રઢ થઈ જાય, ખેદ ન પામે, એટલા માટે મહારાજ આ વચનામૃતની અંદર વિશેષ કરીને સચ્ચિદાનંદ સ્વામીને સંબોધીને જ વાત કરી રહ્યા છે. પ્રીતિનું શું લક્ષણ? તો મહારાજ કહે, પ્રિયતમની મરજીને ઓળખે. ન તો આમ સીધું પ્રીતિનું લક્ષણ કેવું આવે? એની વિના રહી ન હગે એવું આવે ને. પ્રીતિનું સીધું લક્ષણ કેવું આવે? એની સાથે પ્રીતિ એની વિના રહી હગે, એ પ્રીતિનું લક્ષણ આવે આમ સીધી સીધું. તો પણ મહારાજ કે એમાં પ્રેમ છે, પણ એમ જાળવવો બહુ પડે. ખાલી પ્રીતિવાળાને જાળવવો બહુ પડે, પણ મહારાજ કે પ્રીતિની સાથે સમજણ હોય તો વાત બની જાય, એટલે મહારાજ પ્રશ્ન પ્રીતિ માટે પૂછાણો, પણ મહારાજ એ ઉત્તર આપી રહ્યા પ્રીતિને સમજેલ, બેને સંમલિત કરીને મહારાજ ઉત્તર આપી રહ્યા હોય એવું લાગે છે. મહારાજ કે જેને પ્રીતિ હોય પોતાને પ્રિયતમની મરજીને લોપી શકે નહીં. મરજી શબ્દ આજ્ઞા નથી, શું શબ્દ છે? મરજીને લોપ. આજ્ઞા વાત અલગ છે, મરજી વાત અલગ છે. ક્યારેક બની શકે મહારાજની આજ્ઞા હોય પણ મરજી ન હોય, પણ એ પ્રિયતમ જ ઓળખી શકે. દાખલા તરીકે ઓલી ડોશી જો ને, કાંક ગઢપુરની અંદર કાંક ચોરી કરી હતી ખબર. મહારાજે દાદા ખાચાને બોલાવીને, દાદા ખાચાને જાઓ દાદા, ધડથી મસ્તકનો અલગ કરી નાખો, કાપી નાખો જાવ માથું. અને પછી દાદા ખાચર પડ્યા પાછળ, કે માંડો ઉધારે કે પકડાણી, અને જ્યાં તલવાર ઉગાવી, સ્વામિનારાયણ 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 કરવા માંડી. દાદા ખાચર તલવાર મેન કરી દીધી અને પાછા આવ્યા ગઢપુર. મહારાજ કે કેમ થયું દાદા, પતાવી દીધી ડોશીને? મહારાજ કે નહીં મહારાજ, નો મારી. મહારાજ કે કેમ? મહારાજ હું મારવા જાઉં ને એ વખતે સ્વામિનારાયણ 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 શબ્દ બોલતી હતી. કૃપાનાથ જેના મુખમાં આપનું નામ ગુંજતું હોય એણે મારા 200-300 રૂપિયા ચોર્યા, પણ આખો મારો દરબારગઢ ચોરી જાય ને, તો મહારાજ મારાથી એના ઉપર હાથ ન ઉપડે. અને મારા ઊભા થઈ ગયા દાદા ખાચાને બેટ્યા, સાબાશ દાદા સાબાશ. એ શું કહ્યું? મરજીને સમજ્યા. મારીને એવી જ મરજી હતી, મારને સમાજને દેખાડવું હતું, જોજો તમારા નાની નાની બાબત માટે મારો ભગત હોય અને એની સાથે તમને આટી ન પડી જાય, એ મારે દેખાડવું હતું. કે દાદા ખાચાને 300 રૂપિયા ચોર્યા પછી પણ દાદાએ વસુલાત ન લીધી, એ મારે દેખાડવું હતું. ન તો સીધી સીધી આજ્ઞા લોપી કે ન લોપી? હે, મારીની આજ્ઞા હોતી મારી જ નાખવી, આજ્ઞા હતી કે નહોતી? મારી જ નાખો. પણ દાદાએ મારી નહીં, અંતોય મહારાજ રાજી થયા. કેમ? જે મારીની મરજીને સમજી શકે. કોણ સમજી શકે? તો કે પ્રિયતમ, જેને પ્રીત્યો એ જ ભગવાનની મરજીને સમજી શકે, બાકી ન સમજી શકે. મરજી સમજવી બહુ મોટી વાત છે, હૃદયને સમજી જવું, એની ભાવનાને સમજી જવી. મરજીમાંને ભાવના, એની ભાવના સુધી ભક્ત જ પહોંચી શકે. ભક્ત માને સાચો પ્રેમી જ પોગી હગે, બીજું પોગી હગે નહીં. એટલે આજ્ઞાથી પણ મરજીનો સ્ટેપ એક ઉપર છે, જો કે અપવાદ જ હોય. આજ્ઞા મરજીને સંમલિત જ હોય, પણ ક્યારેક આજ્ઞા અલગ હોય મરજી પણ અલગ હોય, ત્યારે આજ્ઞા મરજીવાળો સમજી જાય. ભગવાને આજ્ઞા કરતો તો મરજીવાળાને ખબર પડે છે આ આજ્ઞા મરજી પ્રમાણેની છે, આજ્ઞા મરજીની બહારની છે, એ મરજીવાળો સમજી જાય, પ્રીતિવાળો સમજી જાય. દાખલા તરીકે મહારાજે નિત્યાનું સમયને આજ્ઞા કરી હતી ને, શું કરી હતી? અમને બીજા અવતાર જેવા શાસ્ત્રમાં લખવા દો. શું કીધું? સ્વામી ના પાડે, નહીં મહારાજ, સ્વામી અમારી ઈચ્છા છે, અમારું વર્ણન અવતાર જેવું જ થયું હતી, પણ થવું જ ન જોઈએ એમ. કેટલાય મોટા મોટા સંતોને બોલાય, મહારાજ એક જ વાત બોલ્યા, બોલો આ નિત્યાનું સમય અમારો વિરોધ કરી રહ્યા, તમે આ પક્ષમાં કે આ પક્ષમાં? કેટલું કર્યું, હાથ હાથ દાડા સુધી સ્વામી લડ્યા, અને તેમ છતાંય સ્વામીને કાઢી મૂક્યા, તો સ્વામી મચક ન આપી, આજ્ઞા લોપાણી સીધી સીધી. પણ ફરીને જ્યારે બોલાવ્યા, મારે ભેટ્યા, મારે કે સાબાશ સાબાશ, અમારી મરજીને તો અમારે નિત્યાનંદ સ્વામી જ સમજી ગયા. સમજાય છે? આજ્ઞા અલગ, મરજી અલગ. પ્રિયતમ જ, પ્રીતિવાળો જ મરજી સુધી પહોંચી શકે. આજ્ઞા જ ભલામણ, તમારો નોકર તમે નથી મારતો, આજ્ઞા તો નોકરે પાળે, 5,000 પગારદાર આજ્ઞા જ પાળે, ન પાળે? પણ 5,000 પગારદાર મરજી ન સમજી શકે. મરજી માટે જેણે જીવન સમર્પિત કરી દીધું એ જ મરજીને સમજી શકે, બાકી બીજાની તાકાત નથી મરજીને સમજી શકવી. જેણે આત્મ જોડી દીધો હોય એને અરે એ મરજીને સમજી શકે, અને મરજીને સમજી શકે એ જ સમ્યક રાજી કરી શકે. આજ્ઞાવાળો એટલો રાજી ન કરી શકે જેટલો મરજીવાળો રાજી કરે. એક દાડો ને આપણે કીધી વાત ન તેવી, મહારાજ કે આજ પછી તમે લક્ષ્મીનારાયણનું નન્નાનું ધ્યાન કરજો, નિત્યાનું સમયને આજ્ઞા કરી, આજ્ઞા હતી કે નહોતી? હે, અને નિત્યાનંદ સ્વામી બોલ્યા મારે જે નહીં થાય, એક મહાપુરુષ સાધુ વાથી મારે તમે કહેતો હતો હું કરું, મારે કીધું ઠો બેઠો રહે, મહાપુરુષ તને નથી કહેતા. નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી આજ્ઞા માન્યા તો મહારાજ નારાજ થઈ ગયા છે ને, હે રાજી થઈ ગયા, સાબાશ સાબાશ સાબાશ. એટલે આજ્ઞાથી મરજી ઘણી શ્રેષ્ઠ છે, આજ્ઞાથી મરજી ઘણી શ્રેષ્ઠ છે, અને મરજીને પ્રિયતમ જ સમજી શકે. મરજીને પ્રીતિથી આવીને આત્મબુદ્ધિથી આવીને કોઈ દી સમજાય નહીં. અને ભક્તો યાદ રાખજો, જ્યારે જીવ જોડાય જાય ને ત્યારે એની પહાજ પોતાનું હૃદય ખુલે, નતર એ આમ ઉપરથી ઘણું દેખો, પણ જ્યાં સુધી જીવ ન જોડે ત્યાં સુધી એની પાસે હૃદય ન ખુલે. હૃદય ખુલે ત્યારે સમજો કે હવે મરજી સુધી પહોંચ્યો છે વ્યક્તિ. એટલે બહુ અદભુત વાત એ મહારાજ કરી રહ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન, મહારાજ પ્રિયતમનું શું લક્ષણ, પ્રીતિનું શું લક્ષણ? મહારાજ કે એની મરજીને સમજી શકે એ પ્રીતિનું લક્ષણ છે. અને ભક્તો યાદ રાખજો, મારની મરજીને જે ગોપાળાનંદ સ્વામી સમજી શક્યા એટલી કોઈ ન સમજી ગયા. કારણ શું? તો ગોપાળાનંદ સ્વામીને મહારાજમાં જેટલો પ્રેમ એટલો કોઈ નહીં. સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ ઘણો શ્રેષ્ઠ દેખાય છે, આમ ઉપરથી ઘણો શ્રેષ્ઠ દેખાય, પણ ગુણાતીતાનંદ સ્વામી એની વાતમાં એક વાત ગોપાળાનંદ સ્વામીના પ્રેમને લખી સ્વામી કહે, કૃપાનંદ સ્વામીને મહારાજમાં કેવું હે? તો કે તેલ ધારા વ્રત વૃત્તિ રહે. સ્વરૂપાનંદ સ્વામીને તો કે નદીની જેમ મહારાજમાં વૃત્તિ રહે, વૃત્તિ એટલે પ્રીતિ. ગોપાળાનંદ સ્વામી તો ગોપાળાનંદ સ્વામી તો દરિયો, સમજાય છે? ગોપાળાનંદ સ્વામી તો દરિયો. અને યાદ રાખજો, ગોપાળાનંદ સ્વામીનો પ્રેમ આટલો અગાધ હતો એટલે મરજીને સમજી શક્યા. મારને ધામમાં જવું હતું, પ્રીતિ તો સચ્ચિદાનંદ સ્વામીને હતી, પણ સચ્ચિદાનંદ સ્વામી ઘાને સહન ન કરી ગયા, નાળિયું તોડીને પગ ગયા. ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ કેવી? દરિયો. અને તેમ છતાં આંખમાંથી એક આહુડું ન પાડ્યું. ન સમજાય ને કેવું લાગે? આ થાવ જડ લાગે છે, હે? પણ બસ મારની મરજી છે કે હવે મારે જવું છે, નહીં તો સ્વામી કીધો તો મારે નથી જાઉં, મારે ન જાઉં, શું કહો તમે? હે, બ્રહ્માનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામી જો મારીને અક્ષરધામ પાછળ લાવી શકે તો ગોપાળાનંદ સ્વામી જવા દઈ શકે? પણ મારીની મરજી, બસ મારે જવું છે, એમ મારે કાંઈ ન બોલાય. ભક્તો આ વાત આપણે વ્યવહારમાં પણ સમજી રાખવી પડે. દાખલા તરીકે ઘણી ફેરી ભક્તો આ વાત નથી સમજતા, એનું ગળમથલ બહુ થાય. પછી દાખલા કે મોટા શહેરમાં લાલજી મહારાજ પધાર્યા હોય, કોઈ મોટા સાધુ આવ્યો હોય, અને પછી જીદ પકડે, માન્ય પધરમે હાલો, માન્ય પધરમે હાલો, આમ જીદ પકડી, પ્રીતિ કેવી દેખાય? બહુ લાગે ને? પણ મરજી નો સમજી ગયો એ કહે કે રહેવા દો ને, આજ બહુ કામ છે, ના ના આજ તો આવવું જ પડશે. ક્યારેક પ્રીતિવાળો છે પણ મરજી નથી સમજી શકતો, આખો કાર્યક્રમ ફેલકી નાખે. આપણે એક ફેર ખબર છે, આખો છો મોટો સુરતમાં ઉજવણ, બે ત્રણ એવા પ્રીતિવાળા મળી ગયા, અહીંયા છે બાપજી, અહીંયા જ ઘર છે, અહીંયા જ ઘર છે, કરતાં કરતાં સુરતના ઓલ્યા છેડે લઈ ગયા. 1.5 કલાક લાલજી મારા લેટ પડ્યા, કેટલા ટાઈમે આવી ગયા હતા, 15 મિનિટ વહેલા આવી ગયા હતા સુરતમાં, 1.5 કલાક લેટ થયા. કેટલા થયા? 1.5 કલાક લેટ. કેમ જે મરજીને સમજી ગયા નહીં? તો ક્યારેક એમ લાગે આ કેમ બહુ રાજી કરી, આમ કેમ રાજી નહીં? એ મરજીને સમજે કે રાજી કરી શકે, મરજી ન સમજે કે એ રાજી ન કરે. મરજીને સમજી બહુ ગહન છે. શું કામ? મરજીમાં મનનું ગમતું બધું છોડી દેવું પડે. મનનું ગમતું બધું છોડી શકે એ જ મરજીમાં હરે છે. એવું નથી બુદ્ધિશાળો, બુદ્ધિશાળો એ ક્યારેક મરજીને સમજી શકે પણ એમ કરી ન શકે. આમ હું કરું તો રાજી થાય પણ એમ કરી ન શકે. એટલે મરજીવાળો મરજી સમજી શકે અને એ પ્રમાણે કરી શકે એના પર ભગવાન બહુ જ રાજી થાય છે. એટલે અહીંયા બહુ સરસ વાત બતાવી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાને પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાની પ્રિયતમની મરજીને લોપે નહીં. એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી, તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોડાએ રાખશું. પછી ચાલવા સમયે શ્રીકૃષ્ણ ભગવાનને નેત્ર સામે જોયું ત્યારે ભગવાનને રહ્યાની મરજી દેખી નહીં, ત્યારે સર્વે ડરીને છેટે રહ્યું. અને અંતરમાં એમ બન્યું છે, જો આપણે ભગવાનને ગમતા નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે, એમ વિચારને કાંઈ કહી શક્યું નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા. આ ઓરિજિનલ પ્રીતિનું લક્ષણ, અનહદ પ્રીતિ કેવી હતી, ભગવાનને રહી ન શકે એટલી બધી. નક્કી ઠેરાવ કેવો હતો, કેવો ઠેરાવ હતો, જોરાવરે રાખશું. વધારે વિસ્તાર નથી કર્યો, ભાગવતમાં વિસ્તાર કર્યો, આડી સુઈ જશું રથ આડી પણ જવા નહીં દઈ, આવો એનો ઠેરાવ હતો. ભગવાનને ના પાડે, હું તો જવાનો જ એમ કીધું. શ્રીકૃષ્ણ ભગવાન એમ કીધું, હું તો જવાનો, તમે રોકશો તેમ કીધું. હે, ખાલી ભગવાનની આંખામાં જોયું, બસ પતી ગઈ વાત. ખાલી એની આંખામાં જોયું, ભગવાનની જવાની મરજી જોઈ અને ગોપીઓ એક બાજુ હટી ગઈ. અને હટી કેવી હટી, હટી તો કેટલી હટી, જો આગળ વાત લખી. ભગવાન મથુરા ગયા, ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગા ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. ત્રણ જ ગાઉ દૂર હતા તો કોઈ દિવસ મરજીને લોપીને દર્શન કરવા ન ગઈ. અને આપણે તો ક્યારેક ક્યારેક મારા શ્રીને બેસી ગયા અને ખબર પડે કે હવે કાંઈ કાંઈક આમ કાંક અગત્યની વાત કરીને પછી તો ઊભા જ ન થાય આપણે, સમજાણું. ભક્તો મરજી બહુ સમજતા શીખવું. ક્યારેક માનો લાજી મારી પાસે કોઈ બે હરિભક્તો બે સંતો બેઠા હોય, અગત્યની સત્સંગની કોઈ ચર્ચા કરવાની હોય, કે સંતો મોટા મોટા બેઠા અગત્યની ચર્ચા હોય, લાલજી મારા સંતો અગત્યની ચર્ચા હોય, પગે લાગી અને ચાલતું થવું. જો સંપ્રદાયની રીતિ છે દંડવડ કરવા, એમાંય મરજી સમજવી. રસ્તા હાલ્યા જતા ભકો ભાઈ કેટલા પણ મારે પણ ક્યારે લાભ મળે, અરે પણ જવાનું તો આપણે ક્યારે લાભ મળે, એ મરજીનો સમજો કહેવાય. એ ચર્ચા થતી હોય ત્યારે એની મરજી શું હોય, ત્યારે માનો કે આચાર્ય મહારાજ મોટા સંતો અને હરિભક્તો બેઠા છે અને સંપ્રદાયની અગત્યની ચર્ચા થાય છે અને આપણે જાય ત્યારે મરજી શું હોય, એની મરજી શું હોય, તમે જતા રહો, મરજી શું હોય, તમે જતા રહો અને ત્યારે આપણે પગ દાબવા મળીએ તો નહીં, મારે દાબવા છે, આવો લાભ કીધી મળે, સમજાય છે વાત. એ મરજીને સમજો કહેવાય નહીં, અને મોટે ભાગે એવું જ થાય, સમજાણ, મોટે ભાગે એમ જ થાય. મરજીને સમજવી, એ શેમાં રાજી છે એ સમજવું. ત્રણ જ ગાઉ દૂર બોલો, અને નહોતી જાતિ એમ નહીં, મથુરા જાતિ હતી, રોજ દૂધ દહીં માખણ વેચવા તો મથુરા જ જાતિ હતી, ને ગોકુળમાં કોણ ખાય એમ દૂધ વેચે, મથુરા જ જાતિ હતી રોજ. પણ કોઈ દી ભગવાનના દર્શને ન ગઈ, ખોટું લાગ્યું તેને, હે એને ખોટું લાગ્યું હતું, ન તો આપણે ન જઈ જો એમ બેઠા હોય ને કે તમે ભગત જરાક બહાર નીકળો, આપણે કોઈ દી ન જઈ, મરજીને ઓળખી ગયા. છેલ્લા જય સ્વામિનારાયણ. પણ ગોપીઓ રોજ મથુરા જતી હતી તોય કોઈ દી દર્શને ન ગઈ. ત્રણ ગા ઉપર ભગવાન હતા તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં, દર્શન ન ગમ કીધું, મથુરા ન ગમ ન કીધી, દર્શને ગઈ નહીં. અને ગોપીઓ એમ જાણ્યું છે, ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. આપણે એની મરજીને લોપીને જો મથુરા જશું દર્શન કરવા તો ભગવાન આપણા પરથી હેત ટળી જશે. એને હું વિચાર્યો, ભલે દૂર રહીએ આપણે રાજી છે, બસ એ જ કરવાનું છે. અને વાત એમ છે ને, પાહેર્યો પણ રાજીને શું કામનું, દૂર છે પણ રાજી હોય તો. એમ જાણ્યું ભગવાન જો આપણે એની પાસે જાશું તો આપણા પર રાજી રહેશે નહીં. માટે હેતનું એ જ રૂપ છે, જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાની પ્રિયતમને પાસે રહીએ રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાની પ્રિયતમને છેટે રહીએ રાજી જાણે તો છેટે રહે. પણ કોઈ રીતે પોતાની પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં અને એ પ્રેમનું લક્ષણ છે। જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શન ગઈ નહીં, અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં। માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે। જેને પ્રીતિ હોય કોઈ કાળે ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરે નહીં, એની મરજીની બહાર કોઈ દી પગ મૂકે નહીં। કેટલા વરહ કાઢ્યા ગોપીઓએ તો વિચારો, જોકે બે મત છે, કોઈ એમ કે પહેલાં પણ બોલાવી હતી, પણ નહીં તો કુરુક્ષેત્રમાં યજ્ઞ કર્યો તે વખતે કોઈ એમ કે ત્યારે બોલાવ્યું, કોઈ એમ કે યુદ્ધમાં બોલાવ્યું, યુદ્ધમાં બોલાવ્યો તો કેટલા વરહ થયા? શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધ કર્યું મહાભારતનું કુરુક્ષેત્રની મેદાન, ત્યારે કેટલા વરની ઉંમર હતી ખબર છે? કોને ખબર? કોઈને ખબર? બીજી ખબર નથી, બારની ખબર નથી, ઘરની ખબર નથી, ખબર છે નહીં તમને, આની કદાચ ન હોય ખબર, પણ ઘરની નથી બોલો ને ત્યારે એમ થાય ભાઈ આપણે સર્વોપરી ઉપાસનાવાળા એટલે આપણે પછી એનું કાંઈ ખબર નથી, એવું થોડું પણ વચનમાંથી બીજી ખબર છે, એ કંઈ ખબર નથી। કોને ઉશાંગળી કરી? તું ઉશાંગળી કરો ફરીને, કયો ડોક્ટર? 89 વર્ષ, કેટલા વર્ષ હતા ગયા હતા, કેટલા વર્ષની ઉંમરે? ખોટું બોલો, ખોટું, સાચું બોલો કાક, એ તો ધામમાં વહી ગયા ભલામણા, આ તો ગોકુળ છોડીને મથુરા ક્યારે ગયા એમ પૂછી છે, 11 વર્ષે ગયા, વચ્ચે કેટલા વર્ષનું અંતર ગયું? 78 નહીં, પેલા તમને કોણ ભણાવનાર હોય જણતા કે 79 વર્ષ મળ્યા, 89 મળ્યા, 78 વર્ષ સુધી બોલો બાજુમ રહેતી ધ્રુજ મથુરા જતી મળવા ન ગઈ। જો કાયમ મથુરા ભગવાન નહોતા પણ 14 વર્ષ તો રહ્યા ને પછી મથુરા, ગોપીઓ પાસે પછી 14 વર્ષ તો મથુરા પછી દ્વારકા ગયા, તો મળવા ન ગઈ। જો આપણે એમાંથી એ શીખવાનું છે, એને તો પુરુષોત્તમ નામનો મેળાપ નહોતો તો એટલી મરજીને સમજી હગી, ભક્તો પરોક્ષના કોઈ ભક્તનું આખ્યાન લો ત્યારે આપણે એમાંથી એ લેવાનું, કે એને તો પુરુષોત્તમ નામનો મેળાપ નહોતો તેણે કેટલો દાખલો કર્યો તે સ્વરૂપને રાજી કરવા માટે, તો આપણને તાવડા મોટા સર્વોપરી ભગવાન મળ્યા તો આપણે એની મરજી ઉપર કેટલું અનુસંધાન રાખવું જોઈએ એ આપણે એમાંથી લેવાનું શીખવાનું છે। મહારાજ કે ગુણગ્રાહી થાવું, એમાંથી ગુણ લેવો, એના પુરુષોત્તમ નહોતા મળ્યા તો 78 વર્ષ સુધી ડોકાવા ન ગઈ, અને આપણે મારીની મરજી સામે અનુસંધાન રાખતા નથી, મરજીને સમજી શકે એમ ભગવાનને રાજી કરી શકે। અત્યારે મારીની મરજી શેમાં છે? શેમાં છે? તો ત્રણ વસ્તુ મારે બતાવી, નિયમ નિશ્ચય પક્ષમાં તમે રહેજો, નિયમને પંચવર્તમાનને ખબરદાર બની પાળજો, મારી સર્વોપરી ઉપાસના દ્રઢ કરજો, અને મારા સિદ્ધાંતને તે મજબૂત કરીને પાળજો। પક્ષમાં થોડુંક સમજાવું તમને, ઘણા હું વિચાર કરું પક્ષ તો અમે પક્ષ રાખીએ છીએ ને, કોકનો કોકનો રાખતા ન હોય, હે તો બધાએ પક્ષ રાખ્યો, અને મહારાજે વચનામૃતની અંદર બતાવ્યું છે એ તો મહારાજે શું કહે અંત્યના સાતમાં ભક્તના પક્ષની વાત લખી, આચાર્ય પક્ષની વાત નથી લખી એમાં, હે તો કોઈને કોઈ બધા પક્ષ તો રાખે છે ને, તો આપણે કેમ દાવો કરીએ કે એમ જ પક્ષ રાખી છે, એમ એનીથી પક્ષ રાખતા તો કેમ સમજવું? પ્રશ્ન છે ને, પ્રશ્નાર્થ, તો સમજવું કેમ? તો એનો પક્ષ કરીને મોક્ષ થઈ જાય ને, મારે રાજી થાય ને તો, પણ પક્ષ બરાબર સમજો, પક્ષનો બીજો અર્થ મમત્વ થાય, શું થાય? મમત્વ, આ સંપ્રદાયનું મમત્વ રાખીને જીવન જીવવું એનું નામ પક્ષ, આ સંપ્રદાયનું મમત્વ રાખીને જીવન જીવવું એનું નામ પક્ષ। મમત્વ એટલે આ સંપ્રદાય ચિરકાળ સુધી આમ ચાલતો રહે, ચાલતો રહે, ચાલતો રહે, અને ચિરકાળ સુધી હજારો લાખો ને કરોડો ને અબજો આત્માઓ આ સંપ્રદાયમાં રહી અને મારને પામતા રહે, પામતા રહે, પામતા રહે, એને માટે પોતાની જે શક્તિ હોય, સામર્થ્ય હોય, જે કાંઈ હોય એનો ઉપયોગ કરો એનું નામ પક્ષ, હું કહેવાય એનું નામ પક્ષ। તો વિચારો આપ, નહીતર એમ થાય આપણે કરીએ, મન ક્યારે કેમ વિચાર કરે કે ભાઈ આપણે માનીએ કે મારા શ્રીનો દ્રોહ લોકો કરે છે તો હામે આપણે સાધુનો દ્રોહ થઈ જાય છે, એ તો બેનો દ્રોહ ભયંકર છે, વાસ્તવિકતા છે ને. તો આપણે શું કરવું એમ, આપણે શું ડિસિઝન લેવું, આ કરવું કા કરવું? દીધામાં આવી જાય માણા. પણ યાદ રાખજો, ચિરકાળ સુધી, આ ચિરકાળ સુધી આ સંપ્રદાયના માધ્યમથી લાખો કરોડો અબજો આત્મા મોક્ષને માર્ગે એમને ગતિ કરતા જ રહે, કરતા જ રહે, કરતા રહે. એવું હું શું કરું તો થાય? તો શું હું કરું છું એ માધ્યમથી ચિરકાળ સુધી જીવાત્માનો મોક્ષ થતો રહે, કે એ કરે છે એમાં ચિરકાળ સુધી જીવાત્માનો મોક્ષ થતો રહે? એ વાત વિચારવી. અને જે કરવાથી ચિરકાળ સુધી આ સંપ્રદાયની માધ્યમથી લાખો કરોડો અબજો આત્માનો મોક્ષ થતો રહે એવી રીતે વર્તુ, એમના મમ તેમના પક્ષ. તો વિચારું, મહારાજે પોતે હતા ત્યાં સુધી અબજો આત્માનું કલ્યાણ કર્યું, પણ જતા જતા મારે શું વિચાર્યું, હવે કેમ કરી જીવાત્માનો મોક્ષ થાય? ધ્રુત અવતારમ યત કાર્યમ તત્કૃતમ સકલમ કિલ, મારે આ બ્રહ્માંડમાં આવીને જે કાર્ય કરવાનું બધું પૂરું થયું છે, તથાપી ભાવિ નામ ઋણામ કાર્યમ કિંચિત ધીતમ મયા, ભવિષ્યમાં થનારા જે મુમુક્ષુ છે એનો મોક્ષ ચિરકાળ સુધી થતો રહે એવું મારે કંઈક કરવું જોઈએ. અને મારે જેમ સંકલ્પ કરીને ત્રણ ગુઢ સંકલ્પો કર્યા. કેટલા કર્યા? ત્રણ ગુઢ સંકલ્પ કર્યા. આમ પહેલો સંકલ્પ કર્યો, કાર ઇત્વા મંદિરાણી, હું મારે હાથે મંદિરનું નિર્માણ કરવું. બહુ બુદ્ધિ જરાક બધા બધીને આમ કસજો. ચિરકાળ સુધી મોક્ષ થતો રહે એના માટે મારનો પહેલો સંકલ્પ શું છે? હું મંદિરો કરું. શેના માધ્યમથી ચિરકાળ સુધી જીવાત્મા મોક્ષ થતો રહે? મંદિરના માધ્યમથી. અને આપણે એમાં આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યો. શું કર્યો? આપણે બુદ્ધિનો ઉપયોગ કર્યો કે હવે આપણે અલગ અલગ સંસ્થાઓ નિર્માણ કરીએ જેને માધ્યમથી હજારો વિદ્યાર્થીઓ ભણે અને હજારો લોકોને ભગવાન સ્વામિનારાયણ ઓળખાય, હજારો લોકો મારા સુધી પગી જાય, હાંઠ આઠ વર્ષથી લાખો વિદ્યાર્થીઓ ભણી ગયા. કેટલાનો સત્સંગ થયો? મારની મરજીને આપણે ન છે, બરાબર સમજ્યો? જો ટીકા નહીં હો ભક્તો, બિલકુલ નહીં. અને તમે માઇન્ડ થોડું બધું અંદર ભરું ડિલીટ કરી નાખો, તટસ્થતાથી સમજો. આપણે સંસ્થાઓ કરી અને માનવું કે લાખો લોકોને આપણે મોક્ષને માર્ગે ચડાવી દઈએ અને 250 સંસ્થાઓ થઈ, વિચારજો. એમાંથી 5-25-500 ને કદાચ સત્સંગ થયો પણ હશે. એની ઓપોઝિટ સાઈડ તપાસો તમે, આ સંપ્રદાયમાં વડતાલ દેશમાં લગભગ 900 સાધુ છે. કેટલા? વડતાલ દેશમાં 900 સાધુ. હરિમંદિરો કેટલા? એટલા જ સમજો. હરિમંદિરો કેટલા? એટલા, જેટલા સાધુ એટલા મંદિરો. આજ ગામડે ગામડે લોકો એમ કે અમને 4 મહિના સંતોની, કોઈ કે 6 મહિના, કોઈ કે 2 વર્ષ, કોઈ 5 વર્ષ. આપણે શું કર્યું સમજાણું? મહારાજની મરજી મંદિરો કરવા અને મંદિરમાં સાધુ રહેત, કોઈ માનો 250 માંથી એકે સંસ્થા ન હોત અને સાધુ બધા ગામડે ફરતા હોત તો હે આ સંપ્રદાયની રોનક કેવી હોત? આ સંપ્રદાયની રોનક કઈ હોત? મારીની જ મરજી હતી, એનું ઉલ્લંઘન કરી આપણે સંસ્થા નિર્માણો કરી. આ મિલકત કદાચ વધી હશે પણ સંપ્રદાયનો ભૂકો થઈ ગયો. શું થઈ ગયું? કેમ એમ થયું? આપણે મારની મરજીને સમજી ન ગયા. ભલામણા ને તર મહારાજની મરજી હોત તો તે દાડે એને ઘણા બધા કરી નાખ્યા હોત, ગુરુકુળ ન કરત. આપણે મારની મરજીને સમજી ન શક્યા. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પરિણામે સંપદાને જબરજસ્ત નુકસાની ગઈ, જબરજસ્ત નુકસાની ગઈ. બાકી 900 સાધુ ભલે ને કદાચ બધા ન ફરે એક સ્થાનમાં રહેત, પણ કમસે કમ 100 મંડળો ફરતા હોત, 900 માંથી 100 મંડળો ફરતા હોત તો આર દાડે એક ફેરી મંદિરનો નંબર લાગી જાત. શું કહો તમે? આર દાડે મંદિરે સંતો જઈને ઊભા હોત, 8 વર્ષે આજ નંબર નથી લાગતો, એની જગ્યાએ 8 દાડે નંબર લાગત. આ સંપ્રદાય નોનક ક્યાં હોત? એમ કેમ થયું? આપણે મારીની મરજીને સમજી શક્યા નહીં. સમજાય? બીજા નંબરમાં બીજી મહારાજની મરજી. શું મહારાજ મરજી કરી? હું શાસ્ત્ર રચું રચાવું જેને કારણે યુગો પર્યંત જીવાત્મા મોક્ષને માર્ગે એમને ચાલું ચાલુ ચાલું ચાલુ ચાલું ચાલું રહે યુગો સુધી. મહારાજ જાતે શાસ્ત્ર રચ્યા અને રચાવ્યા, પણ આપણને મૂળ ગ્રંથો વાંચવામાં મન લાગ્યું ને. જો તમે જેટલાય આનાથી કાંઈક નવું કરવાની ઈચ્છા કરી, એણે મૂળભૂત મારનો જે સંકલ્પ હતો, યાદ રાખો સંકલ્પ વચનામૃતમાં નથી, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીનો સંકલ્પ વચનામૃતમાં નથી લખ્યો, શિક્ષાપત્ર નથી લખ્યો, ક્યાં લખ્યો? સત્સંગ જીવનમાં. ક્યાં લખ્યો છે? સત્સંગ જીવનમાં. એ સત્સંગ જીવન ગ્રંથને જ કાઢી લખ્યો. શું કર્યું તમે જોજો, જેટલા એ બાનું પોહાઈ કાઢ્યું નહીં, બાનું પોહાઈ લીધું ને, પણ મૂળભૂત કાઢી નાખ્યો, અને ખબર હતી આપણા પગ ઉપર કોહાડો લાગશે. અને મૂળભૂત ગ્રંથો સત્શાસ્ત્રોને તોડી ફોડી નાખી અને મનમાન્ય ગ્રંથો ઉપસ્થિત કર્યા, જેના માધ્યમથી કોઈ દી કલ્યાણ હોઈ શકે નહીં. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનો ધોરીમાર્ગ, એના પર બ્રેક લાગી ગઈ. ત્રીજો સંકલ્પ મહારાજનો, હું મારે સ્થાને શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના કરું, આચાર્યપદની સ્થાપના કરું. આ ત્રીજો ગુઢ સંકલ્પ મહારાજનો, આચાર્યપદની સ્થાપના કરી. અને સાથે સાથે મહારાજે શું વિચાર્યું? મેં તો આચાર્ય થયા, પણ ઉત્તરાધિકારી તરીકે કોણ સ્થાપશે? તો કે વિદ્યમાન જે આચાર્ય છે એ જ ઉત્તરાધિકારી તરીકે સ્થાપના કરશે, ધર્મકુળમાં કરશે, પોતે જ કરશે. અનભક્ત એ શબ્દને અનુસરીએ તો મારનો સંકલ્પ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રહે એને અનુસરીએ તો, અને એ શબ્દને આપણે ન અનુસરીએ અને આપણે આપણી રીતે ગમે એને બહેરી દઈએ, એ સિજમારનો સંકલ્પ છે એવો? હે, તો સિજમારનો જેમાં સંકલ્પને એમાં કોઈનો મોક્ષ હોય ખરો? ન હોય. જ્યારે આપણે દાખલો કરી શેનો કરીએ છીએ, સિજમારનો એ સંકલ્પ અડીખમ ઊભો રહી જાય, આપણી શેની મહેનત છે? કહો, માનો કે આપણે આપણે જે મહેનત કરી ન કરી તો આપણે શું બીજું નુકસાન જાય? આપણે વ્યક્તિગત શું નુકસાની છે? કાંઈ નહીં. સમજો, કદાચ તમે એમ માનતા છો કે આ સંતો વળગી રહે એટલા માટે, કારણ કે આચાર્ય મને વળગી રહે ને તો આ સમાજ માને. સમાજ તો વેવલો છે, સમાજ તો બધાને મળી રહે, ભૂતોને પીપળાઓ ન આવે એની જેવા મળી રહે, ન મળી રહે? તમે એવું નહીં માનતા, તમને બધાને કહું કે આ બધા સંતો વળગી રહ્યા છે ને એ આપણે જાય છે ને એટલે વળગી રહ્યા, મનમાં વિરોધ કાઢી નાખજો. સમજાણું, યાદ રાખજો, તમે એવું નહીં માનતા, એવું તમે નહીં માનતા આપણે વળગી રહે એટલે અને કામ થાય ને કામ થાય એટલે એ મહારાષ્ટ્રને વળગી રહ્યા છે, ક્યારે સંકલ્પે નહીં કરતા અને ભગવાનની સાક્ષી એટલે વળગ્યા નહીં, તેમ બધા છોડી દે ને તો એ ન છોડીએ. પણ સિજમારના ત્રીજા સંકલ્પને આપણને ખબર છે કે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી અનંત આત્માનું શ્રેય. સિજમાર કીધી લીટી ઉપર હાલી તો જ થાય, અન્યથા ન થાય. આપણે તો બધા મરી જવાના, યાદ રાખો આપણે બધા મરી જવાના, તમે એમ બધા મરી જવાનું. હું તો કહું એક દાડો લાલજી મારને મારા શ્રી પણ આ લોકમાંથી વિદાય લઈ લે હે, પણ યાદ રાખો એ કેળાને તમે તોડી નાખ્યો, બરાબર, એમ તમે તોડી નાખ્યો અને તમે નક્કી કરી નાખ્યું સંતો ગરીબ ભક્તો બધા ભેગા મળી અને ગમે આચાર્યની સ્થાપના કરી શકે, આજ એની સ્થાપના કરી, કાલ હવારી એનું ધાર્યું નહીં કરે, એને બદલીને ત્રીજાને બિહારશો. અને યાદ રાખજો એની કેપેસિટી હદાવી જાહે, કારણ કે જે બેફામ બને, કેટલી હદે બેફામ બને, એ ભલે સાચા ખોટા પડે, સ્થાન એવું છે કે માણસ ઝીરી ન હાગે, પછી કાંઈ લિમિટ હોય ને, કહો તો એને કાઢી નાખશે, ત્રીજાને બિહારશે. અને ભક્તો આ વાત એક દાડો મેં ઘણા હારા ગણાતા સાધુ બેઠા, મેં કીધું ભલામણા સીજી મારની સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષનો માર્ગ ધોરી ચાલુ રહે, બે જ કલમ છે આ સંપદા એક બંધ રહે એના માટે બે જ કલમ છે, આચાર્યપદની સ્થાપના, આચાર્ય જ આચાર્યપદની સ્થાપના કરે, બીજો નંબર ધર્મકુળની સ્થાપના થાય, ધર્મકુળમાં આચાર્યની સ્થાપના, એ બે જ કલમ છે. તો ભલામણ એક કલમ જે કાઢી શકે ને, કે આચાર્ય આચાર્યની સ્થાપના બદલે સંતોરી ભક્તો ભેગા મળીને આચાર્યની સ્થાપના કરી શકે, એક કલમ કાઢી શકે, એ કાલે બીજી હોય તેને કાઢી નાખે, ધર્મકુળની શું જરૂર, કોઈ પણ ડાયામાણને બહેર દેવો. તે ખારા ગણાતા સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો, એ તો એમ થાય, સમજાય તમને? એટલે ભક્તો એમાં ભગવાન ન ભળે, એટલે પક્ષ નથી. પક્ષ કોને કહેવાય? મમત્વ. મમત્વ કોને કહેવાય? સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી ધોરી માર્ગ ચાલુ રહે, અને એમ થાય, યાદ, એમ જો થાય તો સંપ્રદાય સંપ્રદાય ન રહે, બાપુના વાડા થઈ જાય. શું થઈ જાય? બાપુના વાડા થઈ જાય, પછી જે બાપુને જેમ ઠીક પડે માકે, અને છેવટે જીવાત્માનો મોક્ષ ન થાય. જ્યારે આ જે પદ્ધતિ આપણે જે દાખલો કરી રહ્યા છે એમાં અનંત આત્માનું શ્રેય છે. આ સંપ્રદાય સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી ચાલતો રહે એની આપણી મહેનત છે, નહીં કે લોકો આપણને વખાણે આપણને મોટા કહે કે આપણી વાહ વાહ કરે એટલા માટે નથી. માટે ભક્તો આપણે જે કરી રહીએ મમત્વ છે, મમત્વ છે માટે પક્ષ છે, અને આ પક્ષમાં જીવાત્માનું કલ્યાણ છે, અને એ મહારાજની મરજી હોઈ શકે. આજ કઈ મરજી હોઈ શકે મહારાજની? આ જ હોઈ શકે. આજે આપણે કરીએ એમાં જ મારની મરજી હોઈ શકે, આની બહાર મારની મરજી હોય જ ન શકે, અને મારની મરજી આની બહાર હોય ને તો મારા જ કેત પણ નહીં. સમજણું, મારી મરજી આજ આમાં હોય. અને ભક્તો આ પ્રમાણે રહેજો, યાદ રાખજો. અમારો ઠેરાવ એવો હોવો જોઈએ કે અમે એક હરિભગત તમને ન માને ને તમારે આમ જ રહેવું, અને તમારો ઠેરાવ એવો હોવો જોઈએ કદાચ બધા સંતો ફરી જાય ને તો અમારે આમ જ રહેવું, બેયનો ઠેરાવ હોવો જોઈએ. નથી તમે ક્યારેક ક્યારેક બોલતા છો કે અમે તો જો તમને એટલે વળી ગયા છીએ, તમે આચાર્ય માનો છે તો અમે તમને શું કામ વળી ગયા છીએ? કહો તમે, તમે અમને મારા શ્રી માનો, મારા શ્રી આપણે નથી માનતા, બરાબર યાદ રાખજો. શ્રીમાર્ગને સિદ્ધાંતને માનીએ છીએ. કોને માનીએ છીએ? શ્રીમાર્ગની લીટી અનુસાર. યાદ રાખજો, આપણે જે કરીએ છીએ નથી અજેન્દ્ર પ્રસાદ મારનો પક્ષ રાખતા, નથી નોગેન્દ્ર પ્રસાદ મારનો પક્ષ રાખતા, નથી કોઈ સંતનો પક્ષ રાખતા, શ્રીમાર્ગના વચનનો પક્ષ રાખીએ છીએ, શ્રીમાર્ગની વાણીનો પક્ષ રાખીએ છીએ. માટે તમે અમને માનો છે માટે અમે રાખવું એમ કારણ નથી. તમે એમ કહો તમે તે છોડો તે દાડે અમે તમને છોડી દઈશું તો અમારા કાંઈ ઠેરાવ નહીં હોય, અમે તમને ત્યાં સુધી જ વળગી રહેવાના, જ્યાં સુધી તમે શ્રીમાર્ગના સિદ્ધાંત પ્રમાણે વર્તો છો, સિદ્ધાંત પ્રમાણે વર્તો છો ત્યાં સુધી જ રહેવાના. અને એવો ઠેરાવ હોવો જોઈએ, એનું નામ પક્ષ કહેવાય. એવા પક્ષે કરીને શ્રીમાર્ગનો રાજીપો હોય. પણ ભક્તો જો કે અમને ભરોસો, તમને હવે ભરોસો છે, અમને તો ભરોસો હતો તમને માણમાણ બેઠો, અમને તો ભરોસો હતો એક નહીં ફગે, પણ તમને કોઈ રીતે સેટિંગ નહોતું આવતું. હવે તો આવ્યું છે ને કે હજી નથી આવ્યું? પ્રભુદાસભાઈ હવે સેટિંગ આવ્યું કે હજી કાંઈ આમ શંકા છે? તો સારું. અને ભક્તો ખરેખર વિશ્વાસ પરસ્પર એવો જ કેળવજો. અમને એવો વિશ્વાસ હોવો જોઈએ, પોહા એવો દેશકાળ આવે તો એકે મચક નહીં આપે એમ તમને એવો વિશ્વાસ હોવો જોઈએ. ગમે એવો દેશકાળ હતા એકે સંતો મચક નહીં આપે ત્યારે આપણે એકમેક મળી અને સત્સંગના દિવ્ય કાર્યો કરી શકશું. જ્યાં સુધી શંકાને સ્થાન રહે, બરાબર સમજ, જ્યાં સુધી શંકાને સ્થાન રહે ત્યાં સુધી શક્તિ કામે ન લાગે. સમજણું, એ માનો અજોડ કાર્ય કરી શકે, અજોડ કાર્ય આરંભે અને એ કાર્ય કરે તેમ નિશાન પડી જ જાય એમ હોય, પણ ત્યારે એ કાર્યની અંદર સહાયતા પણ મળે, આપણે પીછેહટ કરી જાવ, આપણે મનમાં તરત વિચાર કરીશું એ કાર્ય એમ કરે ને એમાં સફળતા મળે અને પછી ફરી જાય તો લો કરો વાત. એ કાર્ય ન થાય અને કાર્ય ન થાય માટે સફળતા પ્રાપ્ત ન થાય, આપણે આપણા જ કાર્ય નિષ્ફળ સાબિત થાય માટે પૂર્ણ વિશ્વાસની સાથે કદમ ઉઠાવજો. અને યાદ રાખજો, જોડવામાં વાર છે, તોડવામાં ક્યાં વાર છે? માનો કોઈ જગ્યાએ તમે વિશ્વાસ મૂક્યો અને ન કર્યો, મૂક્યા પડતા, પણ આ સમુદાય એવો બેઠો છે જેને કોઈથી પાણી ન મરે. કદાચ બહુ સાચું કહું, અંદરનાને કોકને ક્યારેક સંકલ્પ થઈ જતો હશે, અંદરનાને કે આ ભવિષ્યમાં કદાચ આમ થાય કામ થાય, બહુ સાચું કહું છું. બહારના કોઈને ક્યારેય સંકલ્પ નથી થયો કે આ લોકો ક્યારે ફરશે. અને બહારના જે છે ને એને તમે કો કહેવા જાઓ ને, સાંભળો, તમે કો કહેવા જાઓ ને કે આ મંડળ અથવા બગસ બે અડીખમ મંડળ, બીજા સંતો ઘણા બધા છે કે આ આ બે સંતો હવે સંકલ્પ કરી રહ્યા છે, તમે કો કહેવા ટ્રાય તો કરજો, ક્યારેક ખામીવાળા પાસે ટ્રાય તો કરજો કે ઓલા ફરવાના છે. મેં સાંભળ્યું તો હું કહે ખબર, તને છેતરવાટું કીધું એણે, એ ફરે જ નહીં, એટલો એને ભરોસો છે, બોલો આને નથી એટલો. હાચો કહું, ક્યારેક ટ્રાય કરજો, તમે ન માનો ટ્રાય કરજો. લો એવા મેં એના આચાર્ય પાસે જઈને કહેજો કે આ આ બે મંડળ ફરવાના છે, તમે ફોન કરો, એ ફોન નહીં કરે, કહેજો. લો કોઈ પણ સામેવાળા તમે કોઈ એક્સ વાય ઝેડ કોઈ પણ સાધુને કહેજો કે મને એને કીધું છે કે હવે અમારે હચક ડચક છે અને અમારી બાજુ આવવું છે, તમે ફોન કરો, એ સ્વામી ફોન કરે તરત એ એ ફેરફાર કરવાના. ફોન કરવાની હિંમત નહીં કરે, ફોન કરવાની હિંમત ભલામણ, ભરોસા સાથે કહું, એક એની તાકાત નથી ફોન કરી શકે. હા, બાકી બીજું કદાચ કામકાર માટે ફોન કરે, પણ આને માટે ફોન કરે એક એની તાકાત નથી. બટન ન દબાય નથી, બટન ન દબી શકાય મોબાઈલનું બટન. પછી તમે જેમ સમજો એમ, કારણ કે આપણે મહારાજની મરજીને સમજાશે કે આમાં જ મારનો રાજીપો છે, બસ આ જ મારાની મરજી હોય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચ વિશે તેને તુચ્છ કરી નાખે છે અને પંચે પ્રકાર એક ભગવાનનો સંબંધ રાખે છે, એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે છે, તમે અમ થકી છેટે રહો, ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય, અને જો આજ્ઞા ન પાડે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે. માટે એ ભક્તે જેમ માયિક શબ્દાદિક પંચવિષયનો ત્યાગ કર્યો છે, તેમજ ભગવાન સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચવિષય છે, તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જીવ બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, હે મહારાજ એનો ઉત્તર તો તમે કરો. હું પ્રશ્ન છે, એવો ભક્ત છે જેણે પંચે વિશે ભગવાન સંબંધી કરી રાખ્યા છે, માને એની આંખ હવે ભગવાનના દર્શન વિના રહી શકતી નથી, કાન અખંડ એ શબ્દ સાંભળવાની ત્વરા રાખે છે, તે દડપશ હું કે ટેપ તો હતા નહીં, સીડી હતી નહીં કે જેથી કરીને મારા બોલી દઈ રેકોર્ડ કરીને હાજર લેતો જાય. એનો મતલબ ભગવાનથી એક લેશ માત્ર છેટું જવાની ઈચ્છા રાખતો નથી, એવો ભક્ત છે. અને ભગવાને આજ્ઞા કરે કે તમે અમ થકી છેટે જાઓ, જો આજ્ઞાનું પાલન કરે તો એને છેટું જવું પડે, અને ન પાળે તો આજ્ઞા લોપાય. તેનું કરવું શું? પાળવા જાય તો ભગવાનનો વિયોગ થાય, ન પાળે તો આજ્ઞા લોપાય, તો એને કરવું શું? આવો પ્રશ્ન છે. આ પહેલેથી વાત સચ્ચિદાનંદ સ્વામીને ચાલી આવે છે, સમજી રાખો. કારણ કે સચ્ચિદાનંદ સ્વામીને ગામડે મોકલવામાં સ્વામીને રૂવાડ રૂવાડ લોહીના ટચી આવી જાય, મારીને ગામડે મોકલો હોય એટલે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને સંબોધી નાખી વાત કરી રહ્યા છે. કોઈથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચ વિશે તેને તુચ્છ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચ વિશે કરીને ભગવાન સંગત દ્રઢપણે જોડાણો છે, તે ભક્ત ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પડે ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પડે ભક્ત વિના રહેવાતું નથી, અને ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરી એટલી વાર છેટે રહેતા નથી. માટે ભક્તે પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે. મારા સચ્ચિદાનંદ સ્વામીને જાણી સુધી એમ જ કહેવા, સ્વામી તમે ગામડે જાઓ, તમે તારે તમે એમ નહીં વિચારો કે હું ગામડે જાય તો મારાથી દૂર જાય, હું તમારે હારોને હારે જ છું, હું તમારાથી દૂર થતો જ નથી. મહારાજ કે સર્વ રીતે ભગવાનમાં જોડાયેલો ભક્ત છે, એનાથી ભગવાન જેમ ભક્ત લેશ માત્ર દૂર નથી જતો એમ ભગવાન પણ લેશ માત્ર ભક્તથી દૂર થાય નહીં. કેમ જે શબ્દાદિક પંચ વિશે વિના જીવ માત્ર રહેવાતું નથી, તે શબ્દાદિક પંચ વિશેને એણે તુચ્છ કર્યા છે ને પંચે પ્રકાર કરીને ભગવાન વિશે જોડાણો છે, તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે એ તો હજી સાધન સ્થિતિ છે, પણ સિદ્ધ સ્થિતિ કઈ? ભગવાનને ભક્ત સાથે અખંડ સંબંધ રહે છે. ભક્ત ભગવાનને સંભાળતો રહે એ હજુ સાધન સ્થિતિ છે, પણ ભગવાન ભક્તને સંભાળવા માંડે એ સિદ્ધ સ્થિતિ છે. અને એ સિદ્ધ સ્થિતિને પામેલો ભક્ત પાસે રહેતો હોય તોય ભલે, દૂર જાય તોય ભલે, એનાથી ભગવાન ક્યારેય છેટા જતા નથી. ઇતિ વચનામૃતમ. કેટલામ થયું? કાર્યાણીનો 11મો.